બીજું ત્યાં આપણે મોમ્બાસાથી ભાઈ શ્રી ભગવાનજીભાઈ કચરાનો પત્ર આવેલ છે, તેમાં તેઓ લખે છે કે ત્યાં પંડિતજી લાલચંદભાઈ 1782 ના આવે છે. લાલચંદભાઈ તથા બાબુભાઈ 1978 માં નાઇરોબીમાં જૈન મંદિરમાં શિલાન્યાસ પ્રસંગે આવેલા, બે દિવસ મોમ્બાસા પણ આવ્યા હતા અને અમારા વતી ધર્મસને કહેશો. શ્રી લાલચંદભાઈના પ્રવચન અમે લગભગ એક માસ સાંભળેલા છે. તેમની શૈલી સમજાવવાની શાસ્ત્રના આધારે ઘણી જ ઉત્તમ છે. ખાસ મમુક્ષુઓ લાભ લેશો અને વળતા તેમના પ્રોગ્રામ વગેરેના વ્યવસ્થા વગેરેના સમાચાર લખશો. શ્રી સમયસાર કળશ ટીકામાં શ્લોક 4 ઉપર નીચેનું વિવરણ છે. આ જીવ આટલો કાળ વીતતા મોક્ષ જશે એવી કેવળ જ્ઞાનમાં નોંધ છે. તે જીવ સંસારમાં ભમતા ભમતા જ્યારે અર્ધ પૂતગલ પરાવર્તન માત્ર રહે છે ત્યારે જ સમ્યક્ત્વ ઉપજવાને યોગ્ય છે. આનું નામ કાળ લબ્ધિ કહેવાય છે. યદ્યપિ સમ્યક્ત્વરૂપ જીવ દ્રવ્ય પરિણમે છે, જીવ સમ્યક્ત્વરૂપ તથાપિ કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ જીવ સમ્યક્ત્વરૂપ પરિણમનને યોગ્ય નથી એવો નિયમ છે. આથી જાણવું કે સમ્યક્ત્વ વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજ રૂપ છે. ઉપરનો ખુલાસો લાલચંદભાઈ પાસેથી મેળવીને વિગતવાર જરૂર લખશો. આ ખાસ મુદ્દાની જરૂરિયાત સમજવાની છે, કારણ કે જેને ભેદ જ્ઞાન થાય તેને સ્વસંવેદન આત્મ અનુભવ નિર્વિકલ્પ પૂર્વક હોય છે અને તેના માટે જ પુરુષાર્થ સ્વભાવ સન્મુખનો કરવામાં આવે છે. ભવ્ય તે સમયે પાંચે સમવાય સાથે હોય છે. સ્વભાવ પુરુષાર્થ કાળ ભવિતવ્ય હોનાર અને મોહાદિ કર્મનો છે. આ પ્રમાણે બસ આટલું ખુલાસો લખે છે.
હવે ભગવાનજીભાઈના પ્રશ્નમાં એને એમ મૂંઝવણ થઈ લાગે છે કે એક તો કેવળી ભગવાનના જ્ઞાનમાં જ્યારે આવે કે આ જીવ આટલા કાળ વીતે મોક્ષ પામશે, એક ત્યારે જ સમ્યક્ત ઉપજવાને યોગ છે, એક વાત. બીજી વાત કે કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો જીવ કરે તો પણ સમ્યક પ્રગટ થતું નથી, એને બીજી મૂંઝવણ છે. એવો નિયમ છે. આમાં કળષ્ટિકામાં એનો ખુલાસો વાંચું છું. આથી જાણવું કે સમ્યક્ત વસ્તુ યત્ન સાધ્ય નથી, સહજરૂપ છે. આ એના શબ્દો છે કળષ્ટિકામાં. આમાં પહેલામાં પહેલું એ છે કે કેવળ જ્ઞાનમાં જ્યારે નોંધ હશે ત્યારે સમ્યક દર્શન પ્રગટ થશે, એમ જેને કેવળી નિશ્રદ્ધા આવે છે એને પોતાના સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ ઉપડી જાય છે અને સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરતા એને આત્માનો અનુભવ થાય છે. જેને કેવળ જ્ઞાનનું જ્ઞાન થાય છે, કેવળીને જાણે છે, એ પોતાના આત્માને જાણે છે. પોતાને આત્માને જાણે છે એ જ કેવળીને જાણે છે. પોતાના આત્માને જાણતા નથી એ કેવળીને જાણતા નથી. અને કેવળી ભગવાને જ્યારે જોયું હશે ત્યારે પર્યાય પ્રગટ થશે એનું પણ જ્ઞાન એને થઈ શકતું નથી, એક વાત. બીજી વાત કે કાળ લબ્ધિ વિના કરોડ ઉપાય જો કરવામાં આવે તો પણ સમ્યક પ્રગટ થતું નથી. એટલે કે જ્યાં સુધી એની પર્યાય ઉપર દ્રષ્ટિ છે, પર્યાયને કરું, યત્નથી કરું, મારા પુરુષાર્થથી કરું, એના પુરુષાર્થના વીર્યનું વલણ પર્યાયના કર્તૃત્વમાં જાય છે. પર્યાયને પ્રગટ કરું, પર્યાય સહજ થાય છે, મારા કર્યા વિના થાય છે, કેમ કે હું અકર્તા છું, પર્યાયના સટકારક પર્યાયમાં છે, એમ પર્યાયના સતને નહીં સ્વીકારતા પર્યાયમાં કરતા બુદ્ધિ રાખે છે અને પર્યાયને કરવાની બુદ્ધિ કરે છે, એને જગતના જીવો પુરુષાર્થ કહે છે. એ પુરુષાર્થ નથી, પણ એ તો કરતા બુદ્ધિનું અજ્ઞાન છે. એ પર્યાયની કરતા બુદ્ધિ છોડી અને શુદ્ધ આત્માના સ્વભાવની સન્મુખ જ્યારે જીવ થાય છે, સ્વભાવ અને સ્વભાવની સન્મુખ પરિણતિ જાય છે કે મારો સ્વભાવ તો પરિણામને કરવું એ મારો સ્વભાવ નથી, પણ પરિણામને જાણવું એ મારો સ્વભાવ. એ પણ પરિણામને જાણવું એ સ્વભાવ ક્યારે કહેવાય, કે પરિણામથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને જાણે અંતર સન્મુખ થઈને, ત્યારે જ્ઞાયકને જાણતા જાણતા પરિણામને જાણે, એવો આત્માના જ્ઞાનનો સ્વપર પ્રકાશક અંદરમાં સ્વભાવ છે. એટલે પર્યાયને કરું એવો જે યત્ન સાધ્ય, એ યત્ન સાધ્ય નથી. પર્યાયનું કર્તૃત્વ એ ખરેખર પુરુષાર્થ જ નથી, તો અજ્ઞાન થઈ ગયું. પરિણામથી ભિન્ન પોતાનો જ્ઞાયક આત્મા કરતા છે, એને દ્રષ્ટિમાં લેતા એ સ્વભાવ છે, એને દ્રષ્ટિમાં લેવો એ પુરુષાર્થ છે. સ્વભાવ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ. આવું જ્યારે અંતર્મુખ દશા આવે છે ત્યારે સહજપણે કાળલબ્ધિ પાકી જાય છે. જે સમયે પુરુષાર્થ કર્યો તે સમયને કાળલબ્ધિ કહેવાય, અને એ સમયને હોનાર ભવિત્વતા હતું એ થયું એમ કહેવાય, અને એ વખતે મોહાદિ કર્મનો ઉપશમ એની મેળે થાય છે. આત્મા એનો કરતા નથી. એટલે આ આખો જગત પુરુષાર્થની વ્યાખ્યામાં કરવું એ પુરુષાર્થ છે, પણ આત્મા કરનાર નથી. આત્મા જ્ઞાયક હોવાથી અકર્તા છે, એવા સ્વભાવને શ્રદ્ધા જ્ઞાનમાં લેવો એ પુરુષાર્થ છે. પર્યાયને કરવું એ પુરુષાર્થ નથી. પર્યાયથી ભિન્ન આત્મા જે છે એને દ્રષ્ટિમાં લક્ષમાં લઈને અનુભવ કરવો, એનું નામ ખરેખર સત્ય પુરુષાર્થ છે. ઓમાં કરતા બુદ્ધિનું અજ્ઞાન છે. પરિણામને લાવવું ફેરવું મૂકવું એ પુરુષાર્થ નથી. આ તો જ્ઞાયકને જાણવું એ પુરુષાર્થ છે. જ્ઞાયકને ઉપાદેયપણે જાણવું, જ્ઞાયકને ઉપાદેયપણે જાણતા પર્યાય હેયપણે જણાઈ જાય, એનું નામ પુરુષાર્થ છે. હવે આનો ખુલાસો વધારે મોક્ષ માર્ગ પ્રકાશ શાસ્ત્ર છે એમાં પણ આવેલો છે. પાનું 320 છે, 9મો અધિકાર છે મોક્ષ માર્ગ પ્રકાશનો. એમાં એક મથાળું છે કે પુરુષાર્થથી જ મોક્ષ પ્રાપ્તિ, એવું મથાળું. હવે એમાં એક પ્રશ્ન કર્યો છે શિષ્ય, શિષ્યનો પ્રશ્ન, મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતા ભવિતવ્ય અનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમ આદિક થતા બને છે કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતા બને છે? ચાર પ્રશ્નો એને મૂક્યા છે. કાળલબ્ધિ થતા થાય છે, ભવિતવ્ય અનુસાર બને છે, મોહનો ઉપશમ થાય ત્યારે થાય છે, કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરે ત્યારે મોક્ષનો ઉપાય બને છે? મોક્ષનો ઉપાય એટલે મોક્ષનો માર્ગ, મોક્ષનો ઉપાય એટલે મોક્ષનો માર્ગ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તે કહો, એવો પ્રશ્ન છે. હજી પ્રશ્ન ચાલુ છે. જો પેલા બેઉ કારણો મળતા બને છે, બેઉ કારણ એટલે કાળલબ્ધિ અને ભવિતવ્ય બને છે, તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? જયારે કાળલબ્ધિ હશે ત્યારે સમ્યક દર્શન થશે તો તમારો ઉપદેશ નકામો થશે, પ્રશ્ન કરે. તથા જો પુરુષાર્થી બને છે તો, તમે એમ કદાચ કયો કે પુરુષાર્થી મોક્ષનો ઉપાય બને છે, મોક્ષ માર્ગ, તો અમારો પ્રશ્ન છે કે જો પુરુષાર્થી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે, છતાં તેમાં કોઈ ઉપાય કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા, તેનું શું કારણ? એટલે પુરુષાર્થી થાય છે એ વાત પણ રહેતી નથી તમે કહો છો એ પ્રમાણે, કેમ કે સાંભળે તો બધા છે, કોઈ પુરુષાર્થ કરી શકે છે, કોઈ પુરુષાર્થ નથી કરી શકતો. તો પુરુષાર્થી થાય એમ જો તમે કહો તો પણ અમને એનો ખુલાસો આપો, એમ સમજાતું નથી. એનો ઉત્તર આપે છે ટોડરમલજી સાહેબ. એક કાર્ય થવામાં, કાર્ય તો એક થાય છે મોક્ષનો માર્ગ, એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે એટલે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણ કારણો મળે છે. ત્રણ કારણો ક્યાં? કાળલબ્ધિ, ભવિતવ્ય અને મોહાદિનો ઉપશમ. ત્રણ કારણો મળે છે તથા તથા નથી બનતો જ્યાં મોક્ષનો ઉપાય બનતો નથી ત્યાં એ ત્રણેય કારણો નથી મળતા. ત્રણ કારણ હોય જ નહીં એ વખતે. પૂર્વોક્ત ત્રણ કારણ કયા? તેમાં કાળ લબ્ધિ વા હોનાર એટલે ભવિતવ્ય તો કોઈ વસ્તુ નથી. કાળ લબ્ધિ અને હોનાર તો કોઈ વસ્તુ નથી. જે કાળમાં કાર્ય બને છે તે જ કાળ લબ્ધિ તથા જે કાર્ય થયું તે જ હોનાર તથા જે કર્મના ઉપસમાદી છે ત્રીજો બોલ તે તો પૂદગલની શક્તિ છે, તેનો કરતા હર્તા આત્મા નથી. હવે ચોથી વાત, તથા પુરુષાર્થી ઉદ્યમ કરે છે તે આ આત્માનું કાર્ય છે, માટે આત્માને પુરુષાર્થથી ઉદ્યમ કરવાનો ઉપદેશ દે છે. સ્વભાવ સન્મુખ થવું એ પુરુષાર્થ છે. નિમિત્તની સન્મુખ જે દ્રષ્ટિ હતી ત્યાંથી હટાવીને આત્મસન્મુખ દ્રષ્ટિ લાવવી, ઉપયોગ બહાર જાય છે, પર જ્ઞેયને જાણવા રોકાય છે, એને બદલે સ્વજ્ઞાયક જે જ્ઞેય છે એને વિષય બનાવવો, એનું નામ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કહેવામાં આવે. સ્વભાવ તો ત્રણેય કાળ વિદ્યમાન છે પણ એની સન્મુખ થવું કે હું તો જ્ઞાયક છું એનું નામ ખરેખર સત્ય પુરુષાર્થ છે. અને એવો જયારે પુરુષાર્થ કરે છે જીવ ત્યારે કાળલબ્ધિ પાકી ગઈ. જે કાળમાં કાર્ય થયું તેને કાળલબ્ધિ કહેવાય અને એ વખતે થવા યોગ હતું એ થયું એને હોનાર કહેવાય અને એ જ વખતે દર્શનમાં જે કર્મ હતું એ ઉપશમાદી છે જે થઈ જાય છે એના ઉપર તેનું લક્ષ છે નહીં. એનું લક્ષ તો જ્ઞાયક ઉપર છે. એટલે જ્ઞાયક સન્મુખનો પુરુષાર્થ થતા ઉપાદેય પણ એ જ્ઞાયક જણાતા જ્ઞાનમાં અને શ્રદ્ધામાં આવતા એ પાંચેય કાર્ય પ્રગટ થઈ જાય છે. પુરુષાર્થ અને પુરુષાર્થ એટલે સમ્યક દર્શનની પર્યાય કરવી એ પુરુષાર્થ નહીં. જેમાં પરિણામનો જ અભાવ છે, જે બંધમોક્ષના પરિણામથી રહી છે, જે ભૂતાર્થ સ્વભાવ છે, જે જ્ઞાયક સ્વભાવ છે, એની સન્મુખ થઈને એને ઉપાદેય પણ ગ્રહણ કરવું શ્રદ્ધા જ્ઞાનમાં, અરે હું તો જ્ઞાનાનંદ આત્મા પરિપૂર્ણ આત્મા છું એમ જેવો સ્વભાવ છે એ સ્વભાવને અંતર સન્મુખ થઈને એ પુરુષાર્થ કરે છે. અંતર સન્મુખ થવાનો પુરુષાર્થ એટલે કે વીર્ય જે ઊંધું હતું, જે રાગની રચના કરતું હતું, હવે એ પુરુષાર્થ પર્યાયમાં એવો પુરુષાર્થ થયો પડ્યો કે સ્વભાવની સન્મુખ થઈ ગયો તો એને સ્વભાવની પ્રાપ્તિ દ્રષ્ટિમાં સ્વભાવ આવી ગયો. સમ્યક દર્શન ચારિત્રના પરિણામ થયા તો એ સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ થયો. એ પુરુષાર્થ જ્યાં થયો તો જે કાળમાં કાર્ય થયું એને કાળ લબ્ધિ અને જે કાર્ય થયું એના મોહનાર અને એ વખતે દર્શન મોહનો ઉપશમ ક્ષય ઉપશમ કે ક્ષય એ હોય જ છે એનો કરતા આત્મા આત્મા છે નહીં. ભવિતવ્ય કહો હોનાર એક જ હોનાર થવાયોગ થયું થવાયોગ થયું એનું નામ ભવિતવ્ય અથવા થવાયોગ થયું એનું નામ હોનાર બે એક જ બે એકાર્થવાચક છે. ભવિતવ્ય કહો કે હોનાર કાળ લબ્ધિ જે કાર્યમાં કાળ થાય કામ થાય એનું નામ કાળ લબ્ધિ. નવ વાગે સમ્યક દર્શન થયું તો એનું નામ કાળ લબ્ધિ. એમ કેમ પાક કળષ્ટિકામાં જે યત્ન સાધ્ય નથી અને સહજ સાધ્ય છે એનો એવો અર્થ છે. યત્ન સાધ્ય નથી એટલે પર્યાયને કરવું પર્યાયને કરવું પર્યાયને લાવવું એ પર્યાયને લાવવાનો અને ઉત્પન્ન કરવાનો જે પુરુષાર્થ છે એ તો અજ્ઞાન છે. પર્યાયને કરવું એ વસ્તુના સ્વભાવમાં નથી. કેમ કે આત્મા અકર્તા છે. હવે જેને આત્મા અકર્તા છે લક્ષમાં એવો નથી એ પર્યાયના કરતા બુદ્ધિમાં રોકાય અને માને છે કે પુરુષાર્થ કરું છું. ખરેખર એ મિથ્યા પુરુષાર્થ છે. ઉલટું એનું અજ્ઞાન દ્રઢ થાય છે કર્તા બુદ્ધિથી. પણ જો એને ખ્યાલ આવે કે પર્યાય તો સહજ સમયે સ્વઅવસરે થયા જ કરે છે, હું એનો કરનાર નથી, હું અકર્તા એવો જ્ઞાયક ભાવ, હું તો જાણનાર છું, એમ જો જાણનારને જાણવા પણ સ્વીકારે, જેવો સ્વભાવ છે એવો સ્વીકારે, તો એની દ્રષ્ટિ અંતર્મુખ થઈ અને આત્માનો અનુભવ થાય. હવે જો જગત આખાની એક ભૂલ મોટામાં મોટી ઈ છે, બે ભૂલ છે, એમાં પેલી ભૂલ બતાવું છું. આખું જગત એમાં ભૂલ્યું છે કે પુરુષાર્થ એનું નામ કે કઈ ક્રિયા કરવી, કઈ ને કઈ ક્રિયા કરવી, દેહની મનની વાણીની અશુભ ભાવની શુભ ભાવની શુદ્ધ પરિણામની કઈ ને કઈ પણ ક્રિયાનું કર્તૃત્વ ભાસું, કઈ ને કઈ કરવું 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 કરવું, એનું નામ જગત પુરુષાર્થ માને છે. પણ ભગવાન આત્મા અકર્તા છે એવો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. વિભાવમાં ફેર હોય, સ્વભાવ બધાના સરખા, એકેન્દ્રી બે ઇન્દ્રી ત્રણ ઇન્દ્રી ચાર ઇન્દ્રી પંચ ઇન્દ્રી અર્યંત અને સિદ્ધ પરમાત્મા બધાના સ્વભાવો સરખા છે, બિલકુલ સ્વભાવમાં ફેરફાર નથી. નિગોદનું પ્રાણી હોય એનો સિદ્ધનો સ્વભાવ બધાના સરખા, વિભાવ પર્યાયના પર્યાયનો સ્વભાવ, પર્યાયનો વિભાવ સ્વભાવ એ ફેરફાર હોય, પર્યાયના વિભાવ સ્વભાવ જે એનો ધર્મ પર્યાયનો એમાં ફેરફાર હોય, નિગોદથી માંડીને સિદ્ધ સુધીમાં ફેરફાર હોય, પણ સ્વભાવમાં ફેરફાર ન હોય. હવે આખા જગતની દ્રષ્ટિ કર્તૃત્વ ઉપર હોવાથી પર્યાય જ જોવે છે, પર્યાયને ફેરવાને પર્યાયને ઉત્પન્ન કરવાનો પુરુષાર્થ કરે છે. છેવટ ધ્યાનમાં બેસીને શું કરે છે, ધ્યાનમાં હમણાં સમ્યક દર્શન પ્રગટ કરી દઉં, હમણાં નિર્વિકલ્પ ધ્યાન પ્રગટ કરી દઉં, એમાં શું બીજા કોઈ ધ્યાનમાં બેસતા નથી અને હું તો બેસું છું. હું ધ્યાનમાં બેસું છું અને બીજા કોઈ ધ્યાનમાં બેસતા નથી, એ પણ કરતા બુદ્ધિ પોષે છે. કેમ કે ધ્યાનમાં પણ એને પર્યાયને પ્રગટ કરવાની લક્ષ્ય નુરીએ છે, પણ પર્યાયથી રહિત અકર્તા છું એ શ્રદ્ધા જ્ઞાનમાં લેતો નથી. જો એને શ્રદ્ધા જ્ઞાનમાં લે તો સહજ સાધ્ય, તો સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. એટલે કરું કરું એમાં ન પ્રગટ થાય, કરતા બુદ્ધિ છોડે, જેવો સ્વભાવ છે એવો દ્રષ્ટિમાં લે, ધ્યાનમાં ધ્યેય બની જાય જયારે આત્મા, ત્યારે સહજ સાધ્ય છે. એટલે એક પદ્મનંદી આચાર્ય થઈ ગયા છે, એને પંચવિશિતિક લખી છે, પદ્મનંદી પંચવિશિક આપણી શાસ્ત્ર છે, વનશાસ્ત્ર. એની અંદર એક ગાથાની અંદર એવું સરસ આવે છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તો એકાએક થાય છે, એકાએક થાય છે, એનું નામ સહજ સાધ્ય. લાવવું ને થાય એમ નહીં, એની દ્રષ્ટિએ પર્યાય પરથી છૂટી જાય છે અને ધ્યેય ઉપર મીટ મંડાય છે, અને ધ્યેય ધ્યેયને ધ્યાનમાં લઈએ છે, ધ્યેયને ધ્યાનમાં લઈએ છે કે હું તો આવો છું, જ્યાં હું એ જ્ઞાયક ભાવ જેવો સ્વભાવ છે એવો ધ્યાનમાં આવ્યો, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ. કરવું ના પડે, કરતા બુદ્ધિ તે ન થાય, સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. એટલે કરું કરું એમાં પ્રગટ ન થાય, પણ જ્ઞાયકને જાણું માત્ર, કરવું મારો સ્વભાવ નહીં, પર્યાયને કરવું મારો સ્વભાવ નહીં, અને પર્યાયને જાણવું એ પણ મારો સ્વભાવ નહીં, જ્ઞાયકને જાણવું એ મારો સ્વભાવ. એ જ્ઞાયકને જાણતા પર્યાય પ્રગટ થઈ સમ્યક દર્શન એ પણ જણાઈ જાય, એ પણ એને આનંદ આવ્યો એને જણાઈ જાય, આનંદના નાથને જાણ્યો ને એટલે આનંદ પર્યાય પ્રગટ થઈને એ પણ એના જ્ઞાનમાં જણાઈ જાય, ત્યારે એને ખબર પડી ગઈ કે આજે સમ્યક દર્શન થઈ ગયું.
બે વાત તમે કરી, એક તો અકર્તા છે, બીજો જાણનાર.
અકર્તા એટલે હું કેવું, કરતા બુદ્ધિ છોડાવવા માટે અકર્તા શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. કેમ કે આખું જગત પોતાના પરિણામનું કર્તૃત્વ માને છે, બીજું શાસ્ત્રમાં પણ પર્યાયનો કરતા આત્મા છે, વ્યાપ્યાપક સંબંધ કરતા કર્મ સંબંધ એક દ્રવ્યમાં છે, માટે આત્મા અજ્ઞાન ભાવે રાગનો કરતા, જ્ઞાન ભાવ થાય તો જ્ઞાનનો કરતા. જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, માટે આત્મા કરતા અને આત્મજ્ઞાન, આત્માનું જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ છે. આત્મા કરતા અને આત્માનું જ્ઞાન, આત્માનું શ્રદ્ધાન, આત્માનું ચારિત્ર વિતરાગી એ આત્માનું કર્મ છે. સમજી ગયા? હવે એ તો ક્રોધાદી કરતા પણ બુદ્ધિ છોડાવવા માટે એને આ કરતા કર્મ ની વાત કરી છે, પણ એને જો વળગી રહે કે આત્મા કરતા જ છે તો કરતા સુધી ન જાય, ભૂલ થઈ જાય. અપેક્ષા, અપેક્ષા એ કરતા કર્મધિકાર ની શરૂઆત માં કહ્યું છે કે ક્રોધાદી ક્રિયા વિભાવભૂત હોવાથી નિષેધમાં આવી છે, પણ જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી, માટે આત્મા કરતા છે અને જ્ઞાન દર્શન ચારિત્ર ના પરિણામ આત્માનું કર્મ છે. ત્યાં તો જ્ઞાન એક શબ્દ છે, ત્રણે આવી જાય. જ્ઞાન કર્મ છે, જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે એ અતિન્દ્રિય જ્ઞાન, એ આત્માનું કર્મ ને આત્મા એનો કરતા. એ આખી પ્રમાણ દ્રષ્ટિથી વાત કરી, પ્રમાણમાં કરતા કર્મ હોય, પ્રમાણમાં આત્મા કરતા ને એના પરિણામ એનું કર્મ, એ પ્રમાણ જ્ઞાન છે. હવે જયારે તમે શુદ્ધ નહીંથી વિચારો તો આત્મા પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ નો પણ કરતા નથી, કરતો નથી. એટલે આખા જગત, આખો જગત કરતા બુદ્ધિ થી રખડે છે. કરવું એને પુરુષાર્થ માને છે, જાણવું એને પુરુષાર્થ માનતા જ નથી.
તો પછી આ નિષ્ક્રિય છે, જો કરવાનું કરે છે તો નિષ્ક્રિય ઉડી જાય,
ઉડી જાય. નિષ્ક્રિય ક્યાં? એટલે નિષ્ક્રિય સ્વભાવ દ્રષ્ટિમાં જ નથી આવતો, એટલે સમ્યક દર્શન થતું નથી. જયારે નિષ્ક્રિય હું છું એમ દ્રવ્ય સ્વભાવ શ્રદ્ધા જ્ઞાન માં આવ્યું, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન છે. સહજસાધ્ય છે, આવતું નથી. ક્રિયા ક્યાં? એ તો જ્ઞાયક છું એને જાણવા રોકા ને, એક સમય તો જાણ. આહા, અકારક ને અવેદક નિષ્ક્રિય પરમાત્મા જે છે, પરિપૂર્ણ પરમાત્મા. હવે પરમાત્મા છે એ શું કરે? હવે જો કરે તો એનો પરમાત્મા રહ્યો નહીં. ના ના નથી, હા હા થાય છે ને જાણે છે. અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયું એનો પણ આત્મા કરતા દ્રવ્ય દ્રષ્ટિએ નથી, દ્રવ્ય દ્રષ્ટિએ નથી, વ્યવહારે કરતા છે, નિશ્ચય કરતા. વ્યવહારને ગૌણ કરી અને ખરેખર નિશ્ચય સમજવા જેવો છે. વ્યવહાર તો જાણવા લાયક છે, પણ નિશ્ચય તો આદરવા લાયક છે. પોતાના આત્માને જાણે છે, પણ પોતાના આત્માને જાણનારી જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એનો પણ પરમાર્થ કરતા નથી ત્યારે જાણનાર જેવો. જાણવું એક ક્રિયા, ક્રિયા થઈ, પણ કેને જાણ્યો એને? આત્માને, શુદ્ધાત્માને જાણ્યો કે નહીં? હવે શુદ્ધાત્માને જે જાણ્યો એવી જે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ એને કરે કે ન કરે? પર્યાય કરે, પણ દ્રવ્ય કરે બસ.
હા, એનો અર્થ એમ છે ને કે આત્મા પોતાને પણ જાણવાનો પ્રયત્ન કરે,
પોતાને જાણવાનો પ્રયત્ન કરે, પણ પર્યાય જે જ્ઞાયકને પ્રસિદ્ધ કરી, જે પર્યાય ક્રિયા થઈ કે હું જ્ઞાયક છું, એવું જ્ઞાન તો થયું કે નહીં? પણ જે જ્ઞાન થયું એનો ઓલો કરતા જે દ્રવ્ય છે, દ્રષ્ટિનો વિષય, એનો કરતા નથી, પર્યાય પર્યાયને કરે છે. દ્રવ્ય તો નિષ્ક્રિય રહે છે, દ્રવ્ય તો ધ્યેય છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર ના પરિણામી તો ધ્યાન છે. ધ્યાનનો વિષય ધ્યેય છે, અને ધ્યેય છે એ અકારક અવેદક છે, પરિણામનો કરતા નથી. શુદ્ધ પર્યાય પ્રગટ થાય એનો કરતા, સમ્યક દર્શન કરતા નથી. એવો નિષ્ક્રિય પરમાત્મા જયારે ધ્યાનમાં ધ્યેય આવે ત્યારે પર્યાય ઉપરથી લક્ષ છૂટીને દ્રવ્ય ઉપર આવી જાય, ત્યારે સહજ સાધ્ય છે. કઈ પડી નથી, મેં કિસકા ધ્યાન કરું, મેં તો ધ્યેય હું, પર્યાય મેરા ધ્યાન કરે તો કરો, મેં કિસકા ધ્યાન કરું? આ ધ્યાન કોણ કરે કે અપૂર્ણ હોય ઈ ધ્યાન કરે, પૂર્ણ હોય ધ્યાન કરે? હું તો પૂર્ણ છું, હું તો આત્મા એમ અંદરમાં આવે છે કે હું તો પૂર્ણ છું, હું કોણ ધ્યાન કરું? હા, પર્યાય મેરા ધ્યાન કરે તો કરો. કેમ? કે પર્યાયમાં અપૂર્ણતા છે, પર્યાયમાં દુઃખ છે, એ પર્યાય મેરા ધ્યાન કરે તો કરો, અને મેરા ધ્યાન જયારે કરશે ત્યારે પર્યાયમાં સુખ આવશે, મારામાં સુખ નહીં, પર્યાયમાં એને લાભ થશે, મારે તો કઈ લાભ લેવાનો છે નહીં, કઈ અપેક્ષા નથી, બિલકુલ અપેક્ષા. જો પદ્મનંદી લાવો તો પદ્મન દીક્ષા
માં
લઈ લો. આમાં એક વિષય એવો આવ્યો છે, હવે મને મળશે કે નહીં મને શંકા છે, મને શંકા છે. કેમ કે મને કેટલીક વખત એનો ભાવ મગજમાં આવી જાય પણ ગાથા યાદ ન રહે. ડિપોઝિટ થઈ ગઈ ગમે પાપના પરિણામમાં જાય, ખસતો જ નથી, એની દ્રષ્ટિ ફરતી નથી. હું તો જ્ઞાયક છું. એ જે ધ્રુવ ખીલો હાથમાં આવ્યો એવો, પછી પર્યાય 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 ફેરા કરે, ચક્કર ભલે ફરે પણ ખૂટો ખૂટો હલતો નથી. પણ પૂર્વ નો સાધક ખરો, કેમ કે પર્યાય નું જ્ઞાન અનંત વાર કર્યું. જીવે પર્યાય નું જ્ઞાન કરવામાં કોઈ બાકી રાખી નથી. ઈગ્યારંગ ભીણો દ્રવ્ય સ્વભાવને છોડીને પર્યાય નું જ્ઞાન કર્યું. ભેદ પ્રભેદ નું જ્ઞાન, અનંતા ભેદો અને ભેદના પણ ભેદો, અનંતા એનો પાર નહીં. સમજી ગયા? આખી જિંદગી એ ભેદને ભેદનું એટલે પર્યાયના ભેદનું જ્ઞાન અને શ્રદ્ધાન કર્યું. એ પરિણામ માત્ર થી ભિન્ન આત્મા છે. ખરેખર તો એને પરદ્રવ્ય નું ચિંતન કર્યું. પર્યાય છે, પરદ્રવ્ય છે.
ગુરુદેવે આખું એને
બરાબર છે
વ્યભિચારી ભાવ કહીને કાઢી
નાખ્યો. પર્યાય છે ને એ પરદ્રવ્ય છે. એ 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન, જીવ સમાસ, 9 તત્વના ભેદો, એ બધું પરદ્રવ્ય નું ચિંતન છે. શરૂઆતમાં જીવોએ બધું જાણવું ખરું, શરૂઆતના જીવોએ જાણવું, પણ પછી જાણીને એમાં રોકાવું નહીં. હા, એમ જાણવાનો નિષેધ નથી પણ જાણીને નિષેધ કરવો જોઈએ. નિષેધ જાણવું પણ જાણીને એમ જાણ્યું કે આ 14 ગુણ સ્થાન એ મારો સ્વભાવ નથી. 14 માર્ગના સ્થાનના પર્યાયના જે ભેદો છે ને એ મારો સ્વભાવ નથી, એ વિભાવ છે, વિશેષ ભાવો છે, હું એનાથી જુદો છું.
આપણે રાજ્ય સાજે નકશો જોઈ લઈએ આપણે કેન્ટનનો અને ગાડીમાં એ બેહી જાય છાનો મને તો શું
તો કાઈ ના થાય.
ખરી નકશો મેં જોઈ લીધો
છે, જોઈ લીધો છે. એમ ભેદ પ્રભેદને જાણીને ભેદ પ્રભેદનું લક્ષ છોડવું જોઈએ કે મારામાં એ ભાવ નથી, મારામાં જે નથી તેથી હું એનો કરતાય નથી. ખરેખર ભોગતા પણ એને એને જાણવા રોકાતા સંવેદન થતું જ નથી. મોટા ભાગના જીવો પર્યાયના ભેદોને જાણવામાં રોકાઈ ગયા. એટલે જાણવાના વિષયમાં એનું વીર્ય રોક્યું એને, પણ આદરવાનો ઉપાદેયભૂત વસ્તુ છે એ લક્ષ્મણ લેતો જ.
ખરેખર તો પૂજ્ય ગુરુદેવના પ્રવચનો ખ્યાલમાં નથી આવ્યા. કરીએ ને ગુરુદેવ ક્યાંય રોકાવાનું કહેતા નથી.
જો વાત બધી બહાર એવી આવી ગઈ છે કે એ જે લાયક જેવો છે એને અહીંયા નજર પડશે, અને જેને સંસાર લાંબો છે એને નજર બીજી બાજુ વ્યવહારનીના વિષયમાં, વ્યવહારનીનો વિષય, અને એમાંય પણ અસદભૂત વ્યવહાર, અસદભૂત વ્યવહારમાં રોકાશે. કે હું પરને કરું છું અને પરને જાણું છું, પ્રમાણમાં ક્યાં આવ્યો? ઓગણપચાસ ગાથા સમયસારની અજીવ અધિકાર છે. હવે અવ્યક્ત વિશેષણને સ્થિત કરે છે. આ ગાથા આવી કેમ, કયા પ્રશ્નના ઉત્તરમાં ગાથા છે એ પ્રશ્ન સમજવા જેવો છે. શિષ્યનો પ્રશ્ન છે. હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાન આદિ ભાવો છે તે જીવ નથી, ઘણા અધ્યવસાનના પ્રકારો કયા? શુભાશુભ ભાવ, વેદ, કષાય, યોગ, ઘણા ઘણા પ્રકારો ઉપર આવી ગયા. એ અધ્યવસાન આદિ જે ભાવો છે એટલે પર્યાય છે, પરિણામો છે, તે જીવ નથી એમ આપે કહ્યું. તો એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે? જે એક છે, એક રૂપ, એનું બીજું રૂપ નથી, એવો એક ટંકોત્કીર્ણ એટલે એવો ને એવો, કંઈ પણ એમાં વધઘટ ન થાય, અનાદિ અનંત જેવું સ્વરૂપ આત્માનું છે તેવું ને તેવું રહ્યા કરે. પરિણામ ભલે બદલે, પરિણામમાં ભલે વધઘટ થાય, પણ પરિણામથી ભિન્ન જે જ્ઞાયક આત્મા છે એ ટંકોત્કીર્ણ, એક અને ટંકોત્કીર્ણ પરમાર્થ સ્વરૂપ. આ પર્યાયો છે, અપરમાર્થ સ્વરૂપ વ્યવહાર જીવ છે. મારો પ્રશ્ન છે કે એક ટંકોત્કીર્ણ અને પરમાર્થ સ્વરૂપ જીવ કેવો છે? જો તમે અધિવસનાને જીવ કહેતા નથી તો અમને જીવનું તો જ્ઞાન કરાવો એમ, તો જીવ કેવો છે? એક, અને તેનું લક્ષણ શું છે? બે પ્રશ્ન પૂછ્યા, જીવ કેવો અને એનું લક્ષણ શું? એ પ્રશ્નનો ઉત્તર હવે કહે છે. એમાં અવ્યક્ત વિશેષણથી આત્માના સ્વરૂપને સિદ્ધ કરે, ત્રિકાળી દ્રવ્ય દ્રષ્ટિનો વિષય. છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે અને જે પરજ્ઞેય છે અને જે વ્યક્ત એટલે એ આત્માથી રહિત છે, વ્યક્ત એટલે રહિત, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. છ દ્રવ્ય જે જ્ઞેય છે એનાથી જુદો અને જે છ દ્રવ્ય જે જ્ઞેય છે અને વ્યક્ત છે એટલે આત્માથી જુદો છે, તેનાથી આત્મા અન્ય છે માટે આત્મા અવ્યક્ત છે. એટલે આખા છ દ્રવ્યથી આત્માને જુદો પાડી દીધો, એક બાજુ છ દ્રવ્ય અને એક બાજુ પોતાનો શુદ્ધ આત્મા, બે ના ભાગલા પાડ્યા, બે જ્ઞાન કરાયું કે છ દ્રવ્ય સ્વરૂપ જે લોક છે, જે જ્ઞેયો છે અને આત્માથી વ્યક્ત એટલે ભિન્ન છે, એટલે એનાથી આત્મા જુદો છે, તેથી આત્મા અવ્યક્ત કહેવામાં આવે છે. એક વાત કરી, હવે બીજી વાત કરે છે. એમાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બે લઈ લે છે. હારે પેલામાં નો કર્મ થી જુદો પાડ્યો, છ દ્રવ્ય સ્વરૂપ જે લોક એ નો કર્મ, એનાથી આત્મા જુદો. હવે અંદરમાં દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ થાય એનાથી પણ આત્મા જુદો. બીજા બોલમાં કષાયોનો સમૂહ જે ભાવક ભાવ, કષાયોનો સમૂહ ક્રોધમાન માયા લોભ કષાયો છે, એનો જે સમૂહ ઢગલો જે ભાવક ભાવ વ્યક્ત છે, એ ભાવક નો ભાવ છે, એ ક્રોધાદી છે, જ્ઞાયક નો ભાવ નથી. ભાવક એવો દ્રવ્ય કર્મ, એના સંબંધે થતો એ ભાવ માટે એ ભાવક નો ભાવ છે. કષાય માત્ર વ્રત અવ્રતના પરિણામ, પુંજપાપના જે પરિણામ છે એ બધા ભાવકના ભાવ છે, એ બધા દ્રવ્ય કર્મના સંબંધથી થતા ભાવો માટે દ્રવ્ય કર્મ ભાવક છે અને આ એનો ભાવ છે, આ મારો ભાવ નથી એમ ભાવ, અને તે વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. વ્યક્ત એટલે જુદા પણ, એ ભાવકના ભાવો છે ખરા પણ એ મારાથી જુદા છે. હા એકદમ અંદરમાં, અંદરમાં પેલા નો કર્મ થી જુદો પાડ્યો, હવે ભાવ કર્મ ને દ્રવ્ય કર્મ એક સાથે બીજા બોલમાં જુદો પાડ્યો. કષાયોનો સમૂહ એ ભાવ કર્મ જે ભાવક ભાવ, એટલે કે દ્રવ્ય કર્મ નો ભાવ, દ્રવ્ય કર્મ ના સંબંધ થી થતો નૈમિતિક ભાવ, નિમિત્તના સંગે થતો નૈમિતિક ભાવ, એ બધો નિમિત્તનો ભાવ છે, મારો સ્વભાવ ભાવ નથી અને વ્યક્ત છે એટલે એનાથી જુદો છે આત્મા, માટે આત્મા અવ્યક્ત છે, એનાથી આત્મા અન્ય છે, ભિન્ન છે. છ દ્રવ્ય થી ભિન્ન, ભાવ કર્મ નો કર્મ થી ભિન્ન છે, માટે આત્મા જુદો છે, માટે આત્મા અવ્યક્ત છે. બે બોલ થયા. ત્રીજો બોલ, ઉત્તરો તો સૂક્ષ્મ લે છે, સૂક્ષ્મ આવશે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે માટે અવ્યક્ત છે. એક વર્તમાન વર્તી પર્યાયને છોડીને ભૂતકાળમાં જેટલી પર્યાયો થઈ અને ભાવિ કાળમાં કેવળ જ્ઞાન મોક્ષ થવાની પર્યાય એ પણ અંતર નિમગ્ન છે, અંદરમાં રહેલી છે, શક્તિ રૂપે છે, વ્યક્ત નથી, એ શક્તિ રૂપે રહેલી છે, માટે એ વ્યક્તિઓ નિમગ્ન છે, પર્યાયો એમાં રહેલી છે, શક્તિ રૂપે અંતર્ભૂત છે, માટે આત્મા અવ્યક્ત છે. આત્મા અવ્યક્ત એટલા માટે પર્યાય વ્યક્ત છે અને દ્રવ્ય અવ્યક્ત છે. હવે એ દ્રવ્યમાં શું છે કે ભૂત ને ભાવિની પર્યાયો બધી નિમગ્ન ડૂબેલી છે, એના કાળે ઉભી થશે, આવશે બહાર. ત્રણ વાત કરી, હવે ચોથો. ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે. જો ત્રીજામાં પ્રગટ પર્યાયની વાત નહોતી કરી, શક્તિની વાત કરી હતી, હવે ચોથા બોલમાં ક્ષણિક વ્યક્તિ માત્ર પર્યાય જે પ્રગટ થાય છે એ પર્યાય પ્રગટ માત્ર થાય છે તે વ્યક્તિ માત્ર નથી પર્યાય માત્ર આત્મા નથી માટે આત્મા અવ્યક્ત છે એ પર્યાયથી આત્મા જુદો છે પર્યાય જેટલો આત્મા નથી પણ દ્રવ્ય સ્વભાવ જેટલો છે એટલો આત્મા છે
એમ પર્યાય સુધી લે એવા પર્યાયો પણ એવા આત્મા
નથી એ આત્મા નથી એનાથી આત્મા જુદો છે માટે આત્મા અવ્યક્ત છે એમ પરિણામ માત્ર નથી આત્મા પણ દ્રવ્ય સ્વભાવ એટલો આત્મા છે કેમ કે પ્રશ્ન છે એ દ્રવ્યનો છે શુદ્ધાત્માનો પ્રશ્ન છે પર્યાયનો પ્રશ્ન નથી હા એક ટંકોત કિરણ અને પરમાર સ્વરૂપ જીવ કેવો છે એક પ્રશ્ન અને તેનું લક્ષણ શું છે બે પ્રશ્ન હવે આ પેલા પ્રશ્નનો જવાબ આવે છે લક્ષણનો પછી આપશે ચૈતન્ય લક્ષણ અત્યારે તો પેલા પ્રશ્નનો જવાબ આપે છે કે ભગવાન આત્મા જે છે એ એક રૂપ છે એવો ને એવો અનાદિ અનંત છે અને પરમાર સ્વરૂપ છે એ આત્મા છ દ્રવ્યથી ભિન્ન છે દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ થી ભિન્ન છે અને અંતર શક્તિઓ બે વ્યક્તિઓ પર્યાય ભૂત અને ભાવિની છે એ અંતર્મગ્ન છે માટે એ દ્રષ્ટિનો વિષય છે ચોથા બોલમાં કહ્યું કે પર્યાય જે પ્રગટ થાય છે એટલો આત્મા નથી આત્મા એનાથી અધિક છે એનાથી જુદો છે અને તે આત્મા છે માટે તેને અમે અવ્યક્ત કહી છે ચાર બોલથી વાત કરી હવે પાંચમો અને છઠ્ઠો બોલ સૂક્ષ્મ છે વ્યક્તપણું અને અવ્યક્તપણું ભેણા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે શું કહે છે કે વ્યક્તપણું એટલે પર્યાયો જે પ્રગટ થઈ શુદ્ધ પર્યાય પ્રગટ થઈ એ વ્યક્ત છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ પ્રગટ થયા તે વ્યક્ત છે તથા અવ્યક્ત એટલે દ્રવ્ય દ્રવ્યને આશરે પરિણામ થયા તો દ્રવ્ય પર્યાય છે એ વ્યક્ત છે અને દ્રવ્ય છે એ અવ્યક્ત છે એ બે ભેણા ભેણા એટલે કે એક સાથે યુગપદ ભેણા મિશ્રિત રૂપે એકમેક થઈને મિશ્રિત દ્રવ્યને પર્યાય એકમેક થઈને મિશ્રિત રૂપે તેને એટલે આત્માને પ્રતિભાસવા છતાં એટલે જણાવવા છતાં વ્યક્ત અને અવ્યક્ત ભેણા મિશ્રિતપણે એના જ્ઞાનમાં જ્ઞેયપણે થાય છે ખરું આખું જ્ઞેય દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ આખી જ્ઞેય જો અજ્ઞાનીને પણ રાગ મિશ્રિત આત્મા છે રાગ વ્યક્ત છે અને આત્મા અવ્યક્ત છે ભેડા મિશ્રિતપણે જણાવવા છતાં પણ તે રાગની પર્યાયને આત્મા અડતો નથી એમ વિતરાગી પર્યાય પ્રગટ થાય એને પણ આત્મા અડતો નથી જણાય ખરા બે જણાય ખરા પણ એકને બીજું અડે નહીં કેમ કે પ્રશ્ન છે દ્રષ્ટિના વિષયનો એક ટંકોત્કીર્ણ પરમાર સ્વરૂપ જીવ કેવો છે એ પ્રશ્ન ધ્યાન રાખજો ભેણા મિશ્રિતપણે તેને પ્રતિભાસવા છતાં જણાય તો ખરું દ્રવ્યને પર્યાય બે જણાય છે જ્ઞાનમાં પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ હો પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ લેવું હા ઓલી વાત જે છે ને એ પેલા દ્રવ્યાર્થિક નહીં પછી પર્યાર્થિક નહીં ને પછી તુલ્યકાળ એક સાથે જણાય જે 114માં આવશે એ છેલ્લે પ્રમાણ આવશે પ્રમાણ એક સાથે યુગ પદ બે ધર્મને જોવા દ્રવ્ય પણ છે અને પર્યાય પ્રગટ થઈ છે એ પણ છે બેયને મિશ્રિતપણે જાણવું જ્ઞેયપણે મિશ્રિત છે જ્ઞેયપણે મિશ્રિત છે પણ ધ્યેયપણે મિશ્રિત નથી ધ્યેયમાં પર્યાયથી રહિત આવે અને જ્ઞેયમાં પર્યાયથી સહિત આવે હવે પર્યાયથી સહિત હોવા છતાં પણ આત્મા પર્યાય નડતો નથી એટલે દ્રષ્ટિનો વિષય પાછો આવી ગયો એટલે પ્રમાણ જ્ઞાનમાંથી પાછો દ્રવ્યાર્થિકનો વિષય આપ્યો પ્રમાણ જ્ઞાનથી બે જણાય છે અને બે આત્મા પણ જણાય છે છતાં પણ જે પર્યાય વ્યક્ત થાય છે અને અવ્યક્ત દ્રવ્ય છે ભેણા મિશ્રિતપણે જણાવવા છતાં પાણી દ્રવ્ય અને પર્યાય પાણી આખું જણાવવા છતાં પણ પાણીનો જે દળ છે એ પાણીની પર્યાયને અડતું નથી દર્પણ છે એ દર્પણનું દળ છે અને દર્પણની ઉપર સપાટીમાં સ્વચ્છતાની પર્યાય પ્રગટ થાય છે. એમાં એમ કે છે કે અગ્નિ તો એમાં પ્રવેશી જ નથી, પણ અગ્નિનો જેમાં પ્રતિભાસ થાય છે એવી સ્વચ્છ પર્યાય અને દળ, એ દળ અને પર્યાય એક સાથે જણાય ખરા, પણ એ જે દળ છે ટટનું દળ અને પર્યાય ટળતી દર્પણની એને અડતી નથી. એમ ભગવાન આત્મા અને એ વર્તમાન પર્યાય પ્રગટ થઈ બે ભેડા મિશ્રિતપણે જણાય ખરા, જણાવા છતાં પણ એ આત્માનું રૂપ કેવું રહી જાય છે? પ્રતિભાસવા છતાં પણ જણાવા છતાં તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. વ્યક્ત જે પર્યાય પ્રગટ થઈ એને આત્મા અડતો નથી. હજી તો જગતના જીવોને આ જમીનને પગડે છે, હજી જમીનને પગડે, જમીનને પગડતો નથી, બેસતો નથી. અહીંયા તો કે છે કે શુદ્ધ પર્યાય જે પ્રગટ થાય એ પણ દ્રવ્યને સ્પર્શ કરતી નથી. જો દ્રવ્યને અડી જાય, પર્યાય દ્રવ્યને અડી જાય, તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય.
સમજાય છે પર્યાયનું કાર્ય શું છે, દ્રવ્યનું કાર્ય શું છે, તો એકમેક થાય જ નહીં,
એકબીજા જુદા જઈએ છે. બે સત જુદા છે ને,
ભલે ક્ષેત્ર એક હોય છતાં
દ્રવ્ય સત ને પર્યાય સત બે સત થયા કે નહીં? બે સત થયા તો પછી બે રહીએ ને અનાદિ અનંત, કે એક થઈ જાય? બે રી, બે જ રહીએ. આહા, વ્યક્ત પણ એને સ્પર્શતો નથી, માટે આત્મા અવ્યક્ત છે. સમજી ગયા? હવે છઠ્ઠો બોલ. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર, બાહ્ય એટલે પર્યાય, આનંદની જે પર્યાય પ્રગટ થઈ તે બાહ્ય, અને અભ્યંતર એટલે દ્રવ્ય, સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં ઓમાં જાણવાની મુખ્યતા હતી અને આમાં ભોગવવાની મુખ્યતા, વેદનની મુખ્યતા હતી. સ્પષ્ટ અનુભવાય રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ એટલે આનંદની પર્યાય જે પ્રગટ થઈ સાધકને, એના પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. સમ્યક દર્શન પ્રગટ થયું, થાવ તો થાવ, એના પ્રત્યે પણ હું તો ઉદાસ છું, કેમ કે નાશવાન છે, હું અવિનાશી.
આહા, ધ્રુવ ખીલો છે, એથી મારે ખસવું નથી,
એના જોરે ઉદાસીનતા છે. જોર તો ઓનું છે ને, આ હું છું ને આ હું નથી, આ હું છું ને આ હું નથી, એના ઉદાસીનતા. આ હું નથી, આ મારી ચીજ નથી, એના ઉદાસીનતા. આપણે ચાલ્યા જાય છે, આપણે ચાલ્યા જાય છે, ઘણા મકાનો જોવાય છે, હે, એના પ્રતિ ઉદાસ છે ને બધા, કે આ ઘર મારું છે, ઉદાસ છે મકાનો, આ આપણા ક્યાં છે, એના ઉદાસીનતા. જે પારકી ચીજની અંદર પારકીને પારકી ચીજ જાણવી, એમાં મોહ ન કરવો, એનું નામ ઉદાસીનતા. એમ પર્યાય પ્રગટ થઈ એમાં મમતા ન કરવી, સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એમાં મમતા ન કરવી, એનું નામ સમ્યક દર્શન પ્રત્યે સમ્યક દ્રષ્ટિ ઉદાસ છે, એમાં મમતા કરતો નથી.
હા,
ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, માટે આત્મા અવ્યક્ત છે. આમ છ હેતુથી છ કારણો આપીને અવ્યક્ત પણ સિદ્ધ કર્યું. હવે પછી ચેતનાનો એ બોલ પાછળથી, એ ચેતના ગુણ છે આત્માનો. એમ ચેતના
બહુ સરસ વિષય,
ભૂતકાળની પર્યાયો જે વર્તમાન પર્યાય છે એ વ્યય થઈ અને એ પર્યાયો દ્રવ્યરૂપ થઈ જાય છે. સમજી ગયા? એ પારિણામિક ભાવે થઈ જાય છે. વર્તમાનમાં એ પર્યાય ઉદય ભાવે હતી, ઔદયિક ભાવે, જેમ કે રાગની પર્યાય પ્રગટ હતી, એ ચારિત્ર ગુણની પર્યાયનું વિશેષણ હતું. ચારિત્ર ગુણની પર્યાય એનું એક વિશેષણ, ઉપાધિ, વધારાની ચીજ રાગ હતો. હવે એ જે રાગ રૂપે ચારિત્ર ગુણની પર્યાયનો ઉત્પાદ થયો એનો એ સમય પાછો વ્યય થાય છે. હવે પર્યાય તો ગઈ, પર્યાય તો ડૂબી ગઈ, દ્રવ્યમાં અંતરલીન થઈ ગઈ. હવે વર્તમાન પ્રગટ હતી ત્યાં સુધી ઔદયિક ભાવ હતી, અને પર્યાયનો વ્યય થઈને દ્રવ્યમાં ગઈ તો એ પારિણામિક ભાવે થઈ ગઈ. હવે જો પારિણામિક ભાવે થઈ ગઈ એટલે શુદ્ધ, દ્રવ્ય શુદ્ધ છે, દ્રવ્યમાં ડૂબેલી પર્યાયો પણ શુદ્ધ જ છે. હવે તો પછી રાગનું શું થયું કે રાગ છો થઈને ઉડી ગયો, પર્યાયનું વિશેષણ છૂટી ગયું, પર્યાય અંદરમાં ગઈ. હવે જે પર્યાય રાગ રૂપે પ્રગટ હતી એ રાગ સહિત જો પર્યાય અંદર જાય તો એની અંદર મોટો એક દોષ આવે. શું દોષ આવે? કે રાગ જે પર્યાયમાં પ્રગટ થાય છે એ પર્યાયનું અવલંબન દ્રવ્ય કર્મનો ઉદય ચારિત્રમોના ઉદયમાં જોડાતા રાગ થાય છે. હવે જો પર્યાય વ્યય થઈને દ્રવ્યમાં ડૂબી ગઈ તો દ્રવ્યની શક્તિમાં તો દર્શનમાં કે ચારિત્રમાં ઉદય જ નથી, એમાં જોડાય ક્યાંથી? જોડાય તો રાગ રહીએ ને અંદર, તો એ તો કર્મ તો બહાર રહી ગયું, અને બહાર લક્ષવાળો રાગ એ પણ બહાર રહી ગયો, અને પર્યાય વ્યય થઈ ગયો અંદરમાં. હવે કેવળ જ્ઞાન જયારે પ્રગટ થાય ત્યારે એ રાગ રૂપે પર્યાયનું પરિણમન હતું એમ જાણવામાં આવે છે. પણ એ જાણવામાં આવે ત્યારે રાગ રૂપે પરિણમીને જાણવા નથી આવતું, રાગ રૂપે પરિણમન થઈ ગયું તો આ પર્યાયનું ભૂતકાળમાં એમ કેવળ જ્ઞાન જાણે છે. હા, એમ જાણે છે. એટલે રાગ છે ને એ નિમિત્ત નૈમિતિક સંબંધથી બનેલો વિભાવ ભાવ છે, અને પર્યાયનો વ્યય થાય તો અંદર નિમિત્ત નૈમિતિક સંબંધ, નિમિત્ત તો છે નહીં અંદર દ્રવ્યમાં, અંદર નિમિત્ત તો નિમિત્ત બહાર હતું, તો નિમિત્તનો બહાર હતું તો નૈમિતિક ભાવ જે રાગ હતો એ પણ છૂ થઈને ઉડી ગયો, અને પર્યાય એ પ્રકારે પરિણમીતી એવું અંદર શક્તિ રૂપે રહી ગઈ, તો પર્યાયનું જ્ઞાન થયું છે કે ભૂતકાળમાં નિગોદમાં હું હતો એવું કેવળ જ્ઞાનમાં જ્ઞાન થાય છે, અને આવું દુઃખ વેદું એવું જ્ઞાન થાય છે.